જુઓ, આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે. આજે આપણે રસિકલાલ પરેખના, એમ કહી શકાય કે શાસ્ત્રીય વિચારધારા પર આધારિત જે લેખ છે, રસ અને કાવ્યાનુભવ, એના એક અંશને આધારે વાત કરવાના છીએ. અને વિષય છે ભારતીય સૌંદર્યશાસ્ત્રનો એક ખૂબ જ મહત્વનો ખ્યાલ, રસ. એના પર આપણે ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે આ રસ છે શું, ક્યાંથી શરૂઆત થઈ, અને ભરતમુનિથી માંડીને છેક અભિનવ ગુપ્ત જેવા જે મોટા ગજાના વિચારકો થયા, એમણે આ ખ્યાલને કેવી રીતે વિકસાવ્યો. અને હા, સૌથી અગત્યનું, આપણે જ્યારે કોઈ કલા કે સાહિત્ય માણીએ ત્યારે આપણા અનુભવમાં આ રસનું સ્થાન શું. તો ચાલો શરૂ કરીએ. આ રસ શબ્દ એ આવ્યો ક્યાંથી, એનો મૂળ અર્થ શું હતો?
જુઓ, આની શરૂઆત છે ને ખરેખર તો રસ શબ્દના એકદમ સીધા ભૌતિક અર્થથી થાય છે, જેમ કે પાણી, પ્રવાહી અથવા તો કોઈ વસ્તુનો સ્વાદ જે આપણે જીભથી પારખીએ ને એ.
અચ્છા, ટેસ્ટ જેવો.
હા, વૈજ્ઞાનિક રીતે કહીએ તો જીભ દ્વારા જે વિષય ગ્રહણ થાય એને રસ કહેવાયો. પણ અહીં જે રસપ્રદ વાત છે તે એ છે કે કેવી રીતે આ શબ્દ, મતલબ કે સ્વાદ લેતી વખતે મોઢામાં જે એક પ્રકારની તૃપ્તિ, એક આનંદ જેવો અનુભવ થાય, એ અનુભવ પરથી પછી કાવ્ય અને કલાના અનુભવ માટે વપરાવા લાગ્યો.
ઓહ, એટલે જેમ સ્વાદિષ્ટ ભોજનથી આપણને આનંદ મળે, કંઈક એવી જ રીતે કલાના આસ્વાદથી જે આનંદ મળે એના માટે આ શબ્દ વપરાયો.
એમ, બરાબર, એકદમ બરાબર. ચરવણા શબ્દનો પ્રયોગ પણ આ જ વાત સૂચવે છે, જેનો અર્થ થાય ચાવવું અથવા તો વધારે સારી રીતે કહીએ તો આસ્વાદ લેવો. પણ અહીં એક વાત બહુ સ્પષ્ટ કરવી જરૂરી છે હો, કે કાવ્ય કે કલાનો જે રસ છે એ પેલો જીભથી લેવાતા ભૌતિક સ્વાદ જેવો બિલકુલ નથી. એક અલગ જ વસ્તુ છે, એક માનસિક અને ભાવનાત્મક અનુભવ છે.
આપણે ત્યાં ગુજરાતીમાં તો સહેજ રીતે કહી દઈએ, મને બહુ રસ પડ્યો, એટલે કે મજા આવી કે ગમ્યું. તો શું પ્રાચીન પરંપરામાં પણ રસનો અર્થ બસ આટલો સરળ હતો, કે ભાઈ જે કંઈ સુંદર લાગે, જે રમણીય લાગે, એ બધું એટલે રસ?
ના ના, એટલું જ સરળ નહોતું. જોકે એ વાત સાચી છે કે જેને પ્રાચીન આચાર્યોએ રસ કહ્યો છે એમાં આનંદ તો હોય જ, સૌંદર્ય પણ હોય. રસ વગરનો અનુભવ તો નીરસ જ લાગે ને.
હા, બરાબર.
પણ તેઓ એમ માનતા હતા કે દરેક સુંદર કે આનંદદાયક વસ્તુએ રસ નથી હોતી. અહીં ચારુત્વનો ખ્યાલ આવે છે, એટલે કે સુંદરતા, રમણીયતા. અભિનવ ગુપ્ત જેવા આચાર્યો તો સ્પષ્ટ કહે છે કે સુંદરતા તો કાવ્યની રચનાથી, શબ્દોની ગોઠવણીથી, અલંકારોથી પણ આવી શકે, પણ રસ જે છે એ તો હંમેશા ભાવ સાથે, એટલે કે ઇમોશન સાથે જોડાયેલો છે. ટૂંકમાં કહું તો જ્યાં રસ છે ત્યાં સૌંદર્ય તો છે જ, પણ માત્ર સૌંદર્ય હોવાથી રસ હોય જ એવું જરૂરી નથી.
અચ્છા, આ મહત્વનો ભેદ છે. તો પછી શાસ્ત્રીય પરંપરામાં રસનો ચોક્કસ અર્થ શું કર્યો છે? આ આખી વિચારધારાની શરૂઆત ક્યાંથી થઈ ગણાય?
આની એકદમ વ્યવસ્થિત ચર્ચા આપણને ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી મળવાની શરૂ થાય છે, જે લગભગ બીજી સદી આસપાસ રચાયું હશે એમ મનાય છે. જોકે નાટ્યશાસ્ત્રમાં પણ એનાથી જૂના શ્લોકો ટાંક્યા છે, એટલે કદાચ આ વિચાર એથી પણ થોડો જૂનો હોઈ શકે. શરૂઆતમાં કદાચ એ નાટકના સંદર્ભમાં જ વાત થઈ હશે, એટલે નાટ્યરસ કહેવાયો હશે. પણ પછી તો એ કાવ્ય અને બીજી કલાઓ, જેમ કે ચિત્ર, સંગીત, શિલ્પ, બધા માટે એટલો જ મહત્વનો બની ગયો. અને ભરતમુનિ રસને સ્થાયી ભાવો સાથે જોડે છે.
સ્થાયી ભાવો?
હા.
એ કેવા ભાવો?
સ્થાયી ભાવો એટલે આપણા મનમાં, આપણા ચિત્તમાં રહેલા જે મૂળભૂત, મુખ્ય અને પ્રમાણમાં લાંબો સમય ટકી શકે એવા ભાવો છે ને તે. ભરતે શરૂઆતમાં 8 ગણાવ્યા હતા, પછીથી 9મો શમ એટલે કે શાંતિનો ભાવ ઉમેરાયો. એ કયા? તો કે રતિ એટલે પ્રેમ, હાસ હાસ્ય, શોક દુઃખ, ક્રોધ ગુસ્સો, ઉત્સાહ વીરતા, ભય ડર, જુગુપ્સા ઘૃણા, અને વિસ્મય આશ્ચર્ય. હવે દરેક સ્થાયી ભાવ જેને કલા દ્વારા યોગ્ય રીતે જગાડવામાં આવે ત્યારે તે એક અનુરૂપ રસનો અનુભવ કરાવે છે.
ઓકે, જેમ કે રતિમાંથી શૃંગાર રસ.
બરાબર, રતિમાંથી શૃંગાર, હાસમાંથી હાસ્યરસ, શોકમાંથી કરુણરસ, અને એમ આગળ.
અને આ ભાવોને રસ શું કામ કયા? પેલી સ્વાદવાળી વાત પર પાછા આવીએ તો, કારણ કે એનો આસ્વાદ લઈ શકાય છે.
બિલકુલ. ભરત પોતે જ કહે છે આસ્વાદ્યત્વાત, કારણ કે તેનો સ્વાદ માણી શકાય છે. એનું દૃષ્ટાંત પણ સરસ આપે છે. જેમ જુદા જુદા દ્રવ્યો, ગોળ, મસાલા વગેરે મેળવીને એક શરબત બનાવો તો એનો એક વિશિષ્ટ સ્વાદ આવે છે, જે મૂળ દ્રવ્યોથી કંઈક અલગ હોય છે.
હા,
બસ એવી જ રીતે કલામાં આ સ્થાયી ભાવોનો જ્યારે અનુભવ થાય ત્યારે એક ખાસ પ્રકારનો આનંદ, એક તૃપ્તિ મળે છે. અને આ સ્વાદ કે આનંદ જ રસ છે. પણ મોટો પ્રશ્ન એ થાય કે કલા આ ભાવોને જગાડીને એનો આસ્વાદ કરાવે છે કેવી રીતે?
હા, એ જ તો મુખ્ય પ્રશ્ન છે. કલા કઈ રીતે કરે છે?
અને અહીં જ ભરત મુનિનું પેલું પ્રસિદ્ધ સૂત્ર આવે છે, જે આખી રસ ચર્ચાનો પાયો છે. વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ.
ઓકે, વિભાવાનુભાવ વ્યભિચારી સંયોગાત રસ નિષ્પત્તિ, થોડું ભારેખમ લાગે છે.
હા, લાગે. પણ એને તોડીને સમજીએ તો સરળ છે. એ કહે છે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોના સંયોગથી, એટલે કે એમના ભેગા થવાથી રસની નિષ્પત્તિ થાય છે. નિષ્પત્તિ એટલે ઉત્પત્તિ અથવા તો અનુભવ.
વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, આ શબ્દો થોડા અઘરા લાગે છે ને? જરા સરળ ભાષામાં સમજાવશો?
હા, ચોક્કસ. આ છે ને એ રસના ઘટકો છે, એમ સમજી લો ને. વિભાવ, વિભાવ એટલે સ્થાયી ભાવને જગાડનારા કારણો, જે કારણોથી ભાવ જાગે. દાખલા તરીકે પ્રેમનો ભાવ, રતિ, એને જગાડનાર કોણ? તો કે પ્રિય પાત્ર, સુંદર બગીચો, વસંત ઋતુ, આ બધું વિભાવ કહેવાય. અથવા તો ભયનો ભાવ, એનું કારણ અંધારી રાત, કોઈ ભયાનક દેખાવ, જંગલી જાનવર, ટૂંકમાં ધ ટ્રિગર્સ ઓર ધ સેટઅપ.
ઓકે, કારણો સમજાયું.
અનુભાવ, અનુભાવ એટલે સ્થાયી ભાવ જાગ્યા પછી શરીરમાં કે વાણીમાં જે ફેરફારો દેખાય, જે પરિણામો કે પ્રતિક્રિયાઓ દેખાય, એ જેમ કે પ્રેમમાં શરમાવું, આંખો નીચી કરવી, ભય લાગે તો ધ્રુજારી છૂટે, પરસેવો વળે, ગુસ્સો આવે તો આંખો લાલ થાય. ધીઝ આર ધ ઇફેક્ટ્સ ઓર રિએક્શન્સ.
બરાબર, શારીરિક પ્રતિક્રિયાઓ. ઓકે,
વ્યભિચારી ભાવ, એને સંચારી ભાવ પણ કહે છે. આ એવા ભાવો છે જે ક્ષણિક હોય છે, મુખ્ય સ્થાયી ભાવની સાથે આવે ને જાય, ને એને વધારે પુષ્ટ કરે. જેમ કે પ્રેમ, રતિ હોય તો એની સાથે ક્યારેક ચિંતાનો ભાવ પણ હોય, ક્યારેક ઉત્સુકતા હોય, ક્યારેક ખુશી, હર્ષ હોય. આ બધા ક્ષણિક ભાવો સ્થાયી ભાવની આસપાસ ફરતા રહે. ધીઝ આર ધી અકમ્પનિંગ ફ્લીટિંગ ફિલિંગ્સ.
ઓહ, એટલે વાત એમ છે કે કલા સીધે સીધું ભાવનું નામ નથી લેતી. જેમ કે અહીં પ્રેમ છે એમ નહીં, પણ એ ભાવ જાગે એ માટેની આખી પરિસ્થિતિ ઊભી કરે, એટલે વિભાવ. એ ભાવ જાગ્યા પછી શું થાય એ બતાવે, એટલે અનુભાવ. અને એની સાથે બીજા જે નાના મોટા ભાવો હોય, વ્યભિચારી, એ બધું રજૂ કરે. અને આ બધાના મિશ્રણથી પેલો મુખ્ય સ્થાયી ભાવ આસ્વાદ્ય બને છે. પેલું શરબતવાળું ઉદાહરણ અહીં બરાબર બંધ બેસે છે.
એકદમ સાચું, તમે બરાબર પકડ્યું. ભરત આને પાનક રસ ન્યાય જ કહે છે. સ્થાયી ભાવ જાણે રાજા છે, અને વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવો એના સૈનિકો કે પરિજનો જેવા છે, જે એને પોષે છે, અને એમના થકી જ એ રસ બને છે, આસ્વાદ્ય બને છે. પણ અહીંથી જ ખરી અને વધારે રસપ્રદ ચર્ચા શરૂ થઈ.
કેવી રીતે?
કે ભાઈ, આ બધું તો કવિએ લખ્યું, નટે ભજવ્યું, બરાબર. પણ જે જોનાર છે કે વાંચનાર છે, જેને આપણે ભાવક કે પ્રેક્ષક કહીએ, એ આ રસનો અનુભવ કેવી રીતે કરે છે? એના પોતાના મનમાં આ આસ્વાદ જન્મે છે કઈ રીતે?
હા, આ સવાલ તો થાય જ, મારા મનમાં પણ આવેલો. શું આના પર જુદા જુદા મતો હતા પછી?
બિલકુલ. ભરતના સૂત્ર પછી જે આચાર્યો થયા, એમણે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કર્યો, અને એમાંથી જુદા જુદા મતો આવ્યા. સૌથી પહેલા આવ્યા ભટ્ટ લોલ્લટ. એમનો મત ઉત્પત્તિવાદ કહેવાય છે.
ઉત્પત્તિવાદ એટલે રસ ઉત્પન્ન થાય છે, પણ કોનામાં?
લલ્લટના મતે રસ મુખ્યત્વે તો મૂળ પાત્રોમાં ઉત્પન્ન થાય છે, રિયલ કેરેક્ટર્સ, જેમ કે રામ કે દુષ્યંત. ઉદાહરણ તરીકે, શકુંતલાને જોઈને દુષ્યંતમાં રતિભાવ ઉત્પન્ન થયો. હવે સ્ટેજ પર જે નટ છે, એક્ટર એ દુષ્યંતનું અનુકરણ કરે છે. પ્રેક્ષક આ અનુકરણને જુએ છે અને નટમાં એ રસ રહેલો છે એવી પ્રતીતિ કરે છે. પ્રતીતિ એટલે ઓળખ, એક પ્રકારનું જ્ઞાન, અને આ પ્રતીતિમાંથી એ આનંદ મેળવે છે.
પણ એમાં પેલો પ્રશ્ન તો રહ્યો જ ને કે બીજાના ભાવને ફક્ત ઓળખવાથી કે નટમાં એ છે એમ માનવાથી આપણને પોતાને આનંદ કેવી રીતે મળે?
બરાબર, તમે સાચો મુદ્દો પકડ્યો. આ જ વાંધો શ્રી શંકુકે ઉઠાવ્યો. એમના મતને અનુમિતિવાદ કહે છે. શંકુકે કહ્યું કે રસ ઉત્પન્ન નથી થતો, પણ એનું અનુમાન થાય છે. ઇન્ફરન્સ.
અનુમાન કેવી રીતે?
શંકુક કહે છે કે નટ એટલી કુશળતાથી, એટલી સ્વાભાવિક રીતે મૂળ પાત્રનું અનુકરણ કરે છે એના હાવભાવ, વાણી વગેરેથી, કે પ્રેક્ષક ક્ષણભર માટે નટને જ મૂળ પાત્ર માની લે છે. ભૂલી જાય છે કે આ તો નટ છે, અને માટે એમણે ચિત્ર તુરંગ ન્યાય આપ્યો.
ચિત્ર તુરંગ ન્યાય એટલે?
એટલે જેમ ચિત્રમાં દોરેલા ઘોડાને જોઈને આપણે એને ઘોડો કહીએ છીએ, ભલે એ સાચો ઘોડો નથી, તેમ નટના અભિનયને જોઈને પ્રેક્ષક એને મૂળ પાત્ર માની લે છે. પછી નટ જે કૃત્રિમ વિભાવ, અનુભાવ વગેરે રજૂ કરે છે, એના પરથી પ્રેક્ષક નટમાં રહેલા સ્થાયી ભાવનું અનુમાન કરે છે. અને આ અનુમાન કરવાની જે પ્રક્રિયા છે એ જ કલાના સૌંદર્યને કારણે એક પ્રકારનો આનંદ આપે છે.
એટલે અહીં આનંદનું કારણ ભાવ પોતે નથી, પણ ભાવનું સફળ અનુમાન છે.
એમ
આપણ થોડું અધૂરું જેવું લાગે છે. શું આનાથી આગળ કોઈ વિચાર આવ્યો? આમાં પેલો આસ્વાદવાળો મુદ્દો ક્યાં ગયો?
હા, એટલે જ પછી આવ્યા ભટ્ટ નાયક. એ સાંખ્ય દર્શનથી પ્રભાવિત હતા. એમણે લોલ્લટના ઉત્પત્તિવાદ અને શંકુકના અનુમિતિવાદ બંનેનો અસ્વીકાર કર્યો. એમણે કહ્યું કે રસ ઉત્પન્ન પણ નથી થતો, કે એનું અનુમાન પણ નથી થતો. રસનો તો ભોગ થાય છે, એનો આસ્વાદ લેવાય છે. એટલે એમનો મત ભુક્તિવાદ કહેવાયો.
ભોગ, ભુક્તિ, આ કેવી રીતે? એમણે શું નવી વાત કહી? આ રસપ્રદ લાગે છે.
ભટ્ટ નાયકે બે બહુ જ મહત્વના અને આગળ જતા ખૂબ પ્રભાવશાળી બનેલા ખ્યાલો આપ્યા. પહેલો, એમણે કહ્યું કે કાવ્યમાં શબ્દના ત્રણ વ્યાપાર કાર્ય હોય છે. અભિધા સીધો અર્થ તો હોય જ, પણ એના પછી બીજો વ્યાપાર છે ભાવકત્વ.
ભાવકત્વ?
હા, આ ભાવકત્વ શક્તિથી શું થાય? કાવ્યમાં જે વર્ણવેલા ભાવો છે, જે પાત્રો છે, જે પરિસ્થિતિઓ છે, એટલે કે વિભાવ, અનુભાવ વગેરે, એ બધા પોતાના વ્યક્તિગતપણામાંથી મુક્ત થઈ જાય છે. એમનું સાધારણીકરણ થઈ જાય છે.
સાધારણીકરણ એટલે કે યુનિવર્સલાઇઝેશન.
બરાબર, યુનિવર્સલાઇઝેશન એટલે કે દુષ્યંતનો શકુંતલા પ્રત્યેનો પ્રેમ એ ફક્ત દુષ્યંતનો અને શકુંતલાનો પ્રેમ નથી રહેતો. એ એક સામાન્ય સાર્વત્રિક પ્રેમભાવ બની જાય છે. એમાં પછી આ મારું છે કે આ પારકું છે એવો ભેદ રહેતો નથી.
વાહ, આ તો બહુ મહત્વની વાત લાગે છે. એટલે આપણે એ ભાવ સાથે જોડાઈ શકીએ છીએ, કારણ કે એ કોઈ એક વ્યક્તિનો નથી રહેતો.
એકદમ. અને પછી આવે છે ત્રીજો વ્યાપાર, ભોજકત્વ. આ શક્તિથી આપણું જે ચિત્ત છે, જે ભાવકત્વને લીધે તે સમયે રજસ અને તમસ ગુણથી મુક્ત થઈને સત્વગુણ પ્રધાન બનેલું હોય છે, શાંત અને નિર્મળ, એ ચિત્ત પેલા સાધારણીકૃત થયેલા ભાવનો ભોગ કરે છે, એનો આસ્વાદ લે છે. અને આ આસ્વાદ ભટ્ટ નાયક કહે છે એ સ્મૃતિ જેવો નથી કે પ્રત્યક્ષ અનુભવ જેવો પણ નથી, એ તો એક વિલક્ષણ અલૌકિક આનંદમય આત્મપ્રકાશરૂપ અનુભવ છે, બ્રહ્માનંદ જેવો, પણ બ્રહ્માનંદ નહીં.
ઓહો, સાધારણીકરણ અને ભોગ, આ ખ્યાલો તો રસાનુભવને સમજવામાં ઘણો ઘણો મોટો ફાળો આપે છે. પણ શું આ અંતિમ મત હતો કે પછી કોઈએ આના પર પણ કામ કર્યું?
ના, આના પછી પણ સૌથી મોટો પડાવ બાકી હતો. એ હતા આચાર્ય અભિનવગુપ્ત, કાશ્મીરી શૈવ દર્શન અને ધ્વનિ સિદ્ધાંતના મહાન વિદ્વાન. એમનો મત અભિવ્યક્તિવાદ તરીકે ઓળખાયો અને ભારતીય સૌંદર્યશાસ્ત્રમાં એ જ સૌથી વધુ પ્રભાવશાળી અને સ્વીકૃત મત બન્યો છે. એમણે ભટ્ટ નાયકના સાધારણીકરણના ખ્યાલને તો સ્વીકાર્યો, પણ ભોગવાદની જગ્યાએ એમણે ધ્વનિ સિદ્ધાંતના વ્યંજના વ્યાપાર પર ભાર મૂક્યો.
અભિવ્યક્તિવાદ એટલે રસ અભિવ્યક્ત થાય છે વ્યંજના દ્વારા. કેવી રીતે?
અભિનવગુપ્તનું કહેવું એમ છે કે જે સ્થાયી ભાવો છે, રતિ, હાસ વગેરે, એ આપણા ચિત્તમાં પહેલેથી જ સૂતેલા પડ્યા હોય છે, વાસના રૂપે, સંસ્કાર રૂપે,
આપણા બધામાં.
હા, સહૃદય ભાવકમાં. કાવ્ય કે નાટકના જે વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવો છે એ નિમિત્ત બને છે અને એમના સંયોગથી આપણામાં સૂતેલો પેલો સ્થાયી ભાવ જાગૃત થાય છે, અભિવ્યક્ત થાય છે, મેનિફેસ્ટ થાય છે. અને આ અભિવ્યક્તિ કયા વ્યાપારથી થાય? તો કે વ્યંજના શક્તિ દ્વારા.
એટલે કે કાવ્ય સીધે સીધું કહેતું નથી, આ પ્રેમ છે, પણ એ પરિસ્થિતિ, હાવભાવ વગેરે દ્વારા એને સૂચવે છે, વ્યક્ત કરે છે.
અચ્છા,
અને આ અનુભવ કોને થાય? બધાને થાય?
ના, અભિનવ કહે છે આ અનુભવ સહૃદયને થાય.
સહૃદય એટલે કોણ? જેનું હૃદય સારું હોય એ?
ના ના, સહૃદય એટલે એવો ભાવક જેનું હૃદય કવિ કે કલાકારના હૃદય જેવું જ સંવેદનશીલ હોય, જેનામાં ભાવને ઝીલવાની, એની સાથે તાદાત્મ્ય સાધવાની ક્ષમતા હોય, યોગ્ય સંસ્કાર હોય, જેનું ચિત્ત કાવ્યાનુભવ માટે કેળવાયેલું હોય. અભિનવ ગુપ્તે ભટ્ટનાયકના સાધારણીકરણના ખ્યાલને પણ વધુ ઊંડાણથી અને સ્પષ્ટતાથી સમજાવ્યો.
કઈ રીતે?
એમણે કહ્યું કે કલાના બળથી માત્ર ભાવ જ સાધારણ નથી બનતો, પણ એ ભાવ સાથે જોડાયેલા પાત્રો, વિભાવ, પરિસ્થિતિઓ, દેશ, કાળ, આ બધું જ પોતાની વિશિષ્ટતામાંથી, પોતાની મર્યાદામાંથી મુક્ત થઈને સાર્વત્રિક બની જાય છે. પેલું કાલિદાસના શાકુંતલનું હરણવાળું ઉદાહરણ યાદ છે? ગ્રીવા ભંગાભિરામમ.
હા, પેલું દુષ્યંતના રથથી ડરીને ભાગતા હરણનું વર્ણન.
બરાબર. અભિનવ કહે છે કે જ્યારે સહૃદય ભાવક એ શ્લોક વાંચે છે કે નાટકમાં જુએ છે, ત્યારે એના મનમાં આ કોઈ ચોક્કસ હરણ છે, આ દુષ્યંત રાજા છે, આ કણવનો આશ્રમ છે, આવો કોઈ વિશિષ્ટ ખ્યાલ રહેતો નથી. એ સમયે તો પેલો ભયનો જે ભાવ છે એ જ મુખ્ય બની જાય છે, એક સાર્વત્રિક ભય. એમાં ભાવક પોતાના અંગત સુખ દુઃખ, રાગ દ્વેષથી પર ઉઠી જાય છે.
એટલે કલા આપણને આપણા રોજિંદા હું અને મારુંમાંથી, એ મર્યાદાઓમાંથી બહાર કાઢે છે ક્ષણભર માટે.
બરાબર, એકદમ. અને જ્યારે આવું થાય છે, જ્યારે આપણું ચિત્ત આ બધા વ્યક્તિગત અને લૌકિક બંધનોથી મુક્ત થાય છે ને, ત્યારે એક ખાસ અનુભવ થાય છે, એને અભિનવ ચમત્કાર કહે છે.
ચમત્કાર?
હા, ચમત્કાર. આ કોઈ મેજિક જેવો ચમત્કાર નહીં, પણ એક અલૌકિક, આનંદમય, સ્વપ્રકાશિત ચેતનાની સ્થિતિ, એક એસ્થેટિક વંડર. એ માત્ર અનુમાન નથી, સ્મૃતિ નથી, પણ એક સીધો સાક્ષાત્કાર જેવો આસ્વાદ છે, જેને ફરી પાછો ચરવણા શબ્દ વાપર્યો છે.
પણ આ ચમત્કાર કે ચરવણા ક્યારે શક્ય બને?
ક્યારે?
જ્યારે આપણા સામાન્ય લૌકિક અનુભવમાં જે વિઘ્નો આવે છે તે દૂર થાય ત્યારે.
વિઘ્નો? કેવા વિઘ્નો? કલાના અનુભવમાં વિઘ્નો? હા, અભિનવ ગુપ્તે બહુ સરસ રીતે 7 વિઘ્નો ગણાવ્યા છે. જેમ કે પહેલું વિઘ્ન તો એ કે આ જે બધું બતાવી રહ્યા છે એ ખરેખર સંભવિત છે કે કેમ, એવી શંકા, અસંભાવ્યતા. બીજું, આ જે ભાવ છે એ મારો છે કે બીજાનો છે, એવો ભેદભાવ મનમાં આવવો. ત્રીજું, આ ઘટના ક્યાં સ્થળે, ક્યાં સમયે બની રહી છે એની મર્યાદાનું ભાન રહેવું. ચોથું, આપણે પોતે આપણા અંગત સુખ દુઃખમાં એટલા ડૂબેલા હોઈએ કે કલાનો ભાવ ગ્રહણ જ ન કરી શકીએ. પાંચમું, કલામાં જે વિભાવ વગેરે રજૂ થયા હોય તે અસ્પષ્ટ હોય, બરાબર સમજાય નહીં. છઠ્ઠું, મુખ્ય ભાવને બદલે બીજી ગૌણ વસ્તુઓ પર ધ્યાન જતું રહે. અને સાતમું, કોઈક પ્રકારનો સંશય રહી જાય.
ઓહો, આટલા બધા વિઘ્નો!
હા, પણ કલાની ખરી શક્તિ, અભિનવ કહે છે, એ આ બધા વિઘ્નોને દૂર કરવામાં છે. એને વિઘ્નાપસારણ કહ્યું. જ્યારે કલા પોતાના સૌંદર્યથી, પોતાની રજૂઆતથી આ બધા વિઘ્નોને હટાવી દે છે, ત્યારે આપણી ચેતના મુક્ત બને છે. અને એ મુક્ત ચેતના જ્યારે પેલા સાધારણીકૃત થયેલા ભાવમાં એકાકાર થાય છે, સ્થિર થાય છે, ત્યારે જ પેલો રસનો અલૌકિક આનંદ, પેલો ચમત્કાર અનુભવાય છે.
વાહ, શું ગહન અને કેટલું સૂક્ષ્મ વિશ્લેષણ છે! એટલે અભિનવ ગુપ્ત મુજબ રસ એટલે શું? તો કે વિઘ્નરહિત અવસ્થામાં સાર્વત્રિક બનેલા સ્થાયી ભાવનો ચમત્કારપૂર્ણ આસ્વાદ. તો રસિકલાલ પરીખ, જેમના લેખની આપણે વાત કરી રહ્યા છીએ, એ આ બધા મતોને કેવી રીતે જુએ છે? એમનો ઝોક કોના તરફ છે?
રસિકલાલ પરીખ પોતાના લેખમાં આ ચારેય મુખ્ય મતો, લોલટનો ઉત્પત્તિવાદ, શંકુકનો અનુમિતિવાદ, ભટ્ટનાયકનો ભુક્તિવાદ અને અભિનવ ગુપ્તનો અભિવ્યક્તિવાદની બહુ તલસ્પર્શી ચર્ચા કરે છે અને તેઓ એ દર્શાવે છે કે દરેક મત રસાનુભવના કોઈક ને કોઈક મહત્વના પાસા પર પ્રકાશ પાડે છે. લોલટ કારણ કાર્ય સંબંધ પર ભાર મૂકે, શંકુક અનુકરણ અને અનુમાનના મનોવિજ્ઞાન પર, ભટ્ટ નાયક સાધારણીકરણ અને આસ્વાદની પ્રક્રિયા પર, પણ પરીખ સ્પષ્ટપણે અભિનવગુપ્તના સિદ્ધાંતને જ સૌથી વધુ વ્યાપક, તાર્કિક અને અનુભવ સાથે સુસંગત માને છે.
એટલે અભિનવગુપ્તનો મત એમને શ્રેષ્ઠ લાગે છે.
હા, અભિનવગુપ્તનો જે નિષ્કર્ષ છે, નિર્વિઘ્ન પ્રતીતિથી ગ્રહણ થતો ભાવ જ રસ છે. પરીખના મતે એ રસના સાચા સ્વરૂપને, એના હાર્દને બરાબર પકડે છે.
આ નિર્વિઘ્ન પ્રતીતિ, an unobstructed perception or realization, એ જ ચાવી છે એમને.
હા, બરાબર. કારણ કે એ જ દર્શાવે છે કે કલા આપણને ક્ષણભર માટે આપણી રોજિંદી ચિંતાઓ, આપણી મર્યાદાઓ, આપણા અહંકારના બંધનોમાંથી મુક્ત કરે છે. અને એ મુક્તિની જે અવસ્થા છે, એમાં જ ભાવનો શુદ્ધ આનંદમય આસ્વાદ શક્ય બને છે. એટલે જ રસાનુભાવને વારંવાર અલૌકિક કહ્યો છે.
અલૌકિક,
ટ્રાન્સેન્ડેન્ટલ.
હા,
જે સામાન્ય લૌકિક સુખ દુઃખથી અલગ છે. અને યોગી જે સમાધિમાં આનંદ અનુભવે એનાથી પણ અલગ છે.
કેમ?
કારણ કે રસાનુભવમાં સૌંદર્યનું તત્વ છે, ભાવનું તત્વ છે, જે યોગીના અનુભવમાં કદાચ ન હોય.
સમજાઈ ગયું. તો હવે છેલ્લો સવાલ, આટલી સદીઓ પહેલા થયેલી આ બધી ચર્ચા, આ રસનો સિદ્ધાંત, એ આજે પણ 21મી સદીમાં સાહિત્ય કે કલાના અભ્યાસીઓ માટે કે સામાન્ય રસિકો માટે શા માટે મહત્વનું ગણી શકાય? શું આજે પણ એની કોઈ સુસંગતતા છે, રેલેવન્સ છે?
ચોક્કસપણે છે, બહુ જ છે. એક તો આ સિદ્ધાંત આપણને એ સમજવામાં મદદ કરે છે કે કલા માત્ર વાસ્તવિકતાની નકલ નથી કરતી, પણ એ આપણા પર, ભાવક પર, આટલી ઊંડી ભાવનાત્મક અસર કેવી રીતે પાડે છે, એની પાછળનું મનોવિજ્ઞાન શું છે. બીજું, એ ભાવકની સક્રિય ભૂમિકા સહૃદય પર ભાર મૂકે છે. કલાનો સાચો અનુભવ કરવો હોય તો માત્ર કલાકારે જ નહીં, ભાવકે પણ સજ્જ અને સંવેદનશીલ બનવું પડે એ વાતે શીખવે છે.
બરાબર.
અને ત્રીજું, અને મારા મતે કદાચ સૌથી મહત્વનું, એ છે સાધારણીકરણનો ખ્યાલ. એ સમજાવે છે કે કલા કેવી રીતે આપણામાં સહાનુભૂતિ, એમ્પેથી જગાવે છે, કેવી રીતે આપણને બીજાના અનુભવો સાથે, સાર્વત્રિક માનવ અનુભવો સાથે જોડે છે. આપણે કોઈ કાલ્પનિક પાત્રના દુઃખમાં દુઃખી થઈ શકીએ છીએ, એના વીરત્વથી રોમાંચ અનુભવી શકીએ છીએ, એ શા માટે? કારણ કે કલા એ ભાવોને વ્યક્તિગત મટીને સાર્વત્રિક બનાવી દે છે. અને આ સમજ તો આજના વિભાજિત સમયમાં પણ કેટલી બધી પ્રસ્તુત છે, ખરું ને?
ખરેખર ખૂબ જ પ્રસ્તુત. તો ચાલો, રસિકલાલ પરીખના લેખના આધારે થયેલી આપણી આ રસપ્રદ અને ઊંડી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ એકવાર ફરી તારવી લઈએ, જેથી શ્રોતાઓને યાદ રહી જાય.
હા, જરૂર. મુખ્ય તારણો આપણે આ રીતે કહી શકીએ. એક, રસ એટલે માત્ર ગમવું કે સુંદર લાગવું એટલું જ નહીં, પણ એ તો કલાના જે વિશિષ્ટ તત્વો છે, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, એમના દ્વારા જગાડવામાં આવેલા અને સાર્વત્રિક બનેલા, એટલે કે સાધારણીકૃત થયેલા જે સ્થાયી ભાવો છે, એમનો એક વિશિષ્ટ આનંદમય આસ્વાદ છે. બે, આ રસાનુભવ એક અલૌકિક પ્રક્રિયા છે. એમાં ભાવક પોતાના અંગત રાગ, દ્વેષ અને મર્યાદાઓથી ક્ષણભર માટે મુક્ત થાય છે અને ભાવ સાથે તાદાત્મ્ય અનુભવે છે. આ અનુભવનું હાર્દ છે ચમત્કાર, એક પ્રકારનો સૌંદર્યલક્ષી વિસ્મય કે આનંદ. ત્રણ, અભિનવગુપ્તનો જે અભિવ્યક્તિવાદ છે, જે સાધારણીકરણ, વ્યંજના એટલે કે સજેશન, અને નિર્વિઘ્ન ચરવણા એટલે કે અનઓબસ્ટ્રક્ટેડ રેલિશિંગ પર ભાર મૂકે છે, તે રસાનુભવની સૌથી ગહન અને મોટાભાગે સ્વીકાર્ય બનેલી સમજૂતી આપે છે, અને તે કલાને એક મુક્તિદાયક અનુભવ તરીકે જુએ છે.
અદ્ભુત. ભારતીય મનીષાએ કલાના અનુભવનું કેટલું ઊંડું, કેટલું ઝીણવટભર્યું ચિંતન કર્યું છે. આખી ચર્ચા સાંભળીને એવો વિચાર આવે કે આપણે જ્યારે સહજ રીતે કોઈ કલાકૃતિથી પ્રભાવિત થઈ જઈએ છીએ, ત્યારે આપણને ખબર પણ નથી હોતી કે આપણી અંદર, પડદા પાછળ, આ કેટલી જટિલ છતાં કેટલી સહજ લાગતી પ્રક્રિયા ચાલી રહી હોય છે.
ખરેખર બહુ સાચી વાત છે. અને એટલે જ શ્રોતાઓ માટે એક વિચાર અહીં છોડી શકાય. હવે પછી જ્યારે કોઈ ફિલ્મ જુઓ, કોઈ કવિતા વાંચો, કોઈ ગીત સાંભળો કે કોઈ ચિત્ર જુઓ, અને એ ખરેખર તમને સ્પર્શી જાય, હચમચાવી જાય, તો ક્ષણભર અટકીને વિચારવાનો પ્રયાસ કરજો. શું એમાં કોઈ મુખ્ય ભાવ, સ્થાયી ભાવ ઓળખાય છે? એને જગાડનારા કારણો, વિભાવ શું હતા? એની અસરો, અનુભવ કેવી દેખાઈ? અને સૌથી મહત્વનું, શું એ અનુભવ તમારા રોજિંદા જીવનના તેવા જ ભાવના અનુભવથી કંઈક જુદો હતો? શું એમાં પેલી સાધારણીકરણની, અંગત મટીને સાર્વત્રિક બનવાની અનુભૂતિ હતી? શું પેલો ચમત્કાર જેવો કંઈક વિલક્ષણ આનંદનો અહેસાસ હતો? કદાચ આ પ્રશ્નો પૂછવાથી રસનો સિદ્ધાંત માત્ર પુસ્તકોમાં ન રહેતા આપણા પોતાના અનુભવનો એક જીવંત ભાગ બની શકે.
ખૂબ સરસ વિચાર. રસિકલાલ પરીખના વિચારો થકી રસની આ જટિલ પણ અત્યંત રસપ્રદ દુનિયામાં અમને આ સફર કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.